તારીખ 2/11/1991 શ્રી પરમા ગમસાર બોલ નંબર 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું સોનગઢમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 9.
મેં ક્યાં વાત બતાવ્યા? ઇસ વિષય પર કુછ બહેન સે તપાસ ચર્ચા ચલી હોગી, ક્યોંકિ યે બાત પ્રસિદ્ધ બહુત હોગી. લાલચંદ ભાઈ કા પ્રવચન હતા, યે બાત ખૂબ પ્રસિદ્ધ હોગી. તબ ક્યા હૈ કે
જ્ઞાન મેં જ્ઞાન કા અનુભવ તો હોતા નહીં કિસી કો, और बोलते रहे कि पर दिखने में नहीं आता, पर दिखने में नहीं आता है, तो उनको स्व तो दिखने में आता नहीं है, और पर तो उनको दिखने में आता है, फिर भी वो ना देता है कि पर दिखने में आता नहीं, तो उनका तो दो ही झूठ है, एक झूठ नहीं, उसको तो दो झूठ है. ऐसा बेन श्री ने स्पष्टीकरण दिया था. तो क्या है कि ये ऐसी बात जब दिखने में आती है तो ऐसी विकृति नहीं हो, इस स्पष्टीकरण के साथ प्रतिपादन है, क्योंकि ये बात हो गई समष्टिगत. ये बात समष्टिगत जब हो जाती है कि पर देखातू नहीं, खरेखर पर देखातू नहीं, खरेखर एक ज्ञान जणाय छे, त्यारे एमांथी संभवित विकृति जयरे कोई उभी थती होय तो एनु स्पष्टीकरण साथे देवू पड़े. तो क्या एक विकृति में से बच जावे, कोई बच जावे, इतनी सावधानी रख ले, वरना तो जैसा वो बैन ने फेंका, जैसे फेंकते चले, बात बात में फेंकते चले, ये तो बात अनुचित है, उचित नहीं बात
है. सूत्र तो अपनी जगह सही है.
हाँ, सूत्र अपनी जगह
से लाइज होती है,
वो अध्यात्म का बहुत सुंदर सूत्र है,
और प्रयोजन
सवाल है, वो शास्त्र वचन है, ज्ञानियों का वचन है, उसमें कोई फर्क नहीं.
प्रयोजन के लिए भी
उचित है, नहीं बहुत बहुत अच्छा है, इसको अपना हित साधना है, इसके लिए बहुत अच्छी बात है. ગુરુદેવ ના પ્રવચનોમાં આ ગુરુદેવ ની પણ વાણી છે, શાસ્ત્ર ની પણ વાણી છે, એમાં કોઈ બે મત નથી એની અંદર, પણ દરેક વાતને એની રીતથી ગ્રહણ કરવી જોઈએ, અને ક્યાંય પણ પોતે ભૂલ ન ખાઈ જાય એની સાવધાની પોતાના હિત ખાતર દરેકે રાખવી જોઈએ. સવારે ચાલતા ચાલતા વાત છે, મારા ભાઈ હીરા ના વેપારી છે, હીરા નો વેપાર તમારે કિંમતી બહુ છે, તમે એક્ઝેક્ટલી ક્યાંય એનો તોલમાં ફેર નહીં કરો, જોવામાં ફેર નહીં કરો, બહુ જ કાળજી છે વેપાર કરવો, પડે ઉતાવળે વેપાર ન થાય, શાકભાજી નહીં જોખે એવી રીતે વેપાર ન થાય, હીરાના વેપારમાં બહુ જ કાળજી રાખવી, એક ઉણંગને ખૂબ જોવું પડે, વારંવાર જોવું પડે, પોતે જોતો હોય ને તો બીજા હોશિયારને બતાવે, બાબાઈ જરાક તમે જોવો જોઈએ કેમ લાગે છે, મને જરા આમ લાગ્યું છે, તમને એમ લાગે છે કે નહીં, હે ચાર જણને બતાવીને મત લઈએ, લેતા પહેલા તો આ લોકો આખી જિંદગી એમાં ગાંઠ કાઢી હોય તો ચાર જણને બતાવીને મત લે, કોઈ ભારે ચીજ ભારે નંગ લેવું હોય તો
એમ જ કરે
છે. હવે ત્યાં તો શું છે કે તમને ફેર કેટલો પડવાનો, કે કાં તોલ ફેર થાય તો 2-5 સેન્ટ નો ફેર પડી જશે, કાં જોવા ફેર થાય તો 75,000 ના 65,000 થઈ જશે, ભોગ બોલતો અહીંયા જરાક ફેર પડ્યો ને એટલે સીધું વિપરીત થઈ જશે, 100% ભૂલ થશે અને 100% બીજો અવગુણ થશે, 200% નુકસાન જશે. જે સમ્યત્વ અને સન્માર્ગ ગ્રહણ કરવો છે એનું આખું ખૂન થઈ જશે અને ગ્રહિત મિથ્યાત્વનું આવરણ આવી જશે, આખો નફો જશે અને નુકસાન પૂરેપૂરું આવશે. અહીંયા થોડો ફેર નહીં પડે, એટલે હીરાના વેપાર કરતા વધારે કિંમતી ચીજ છે, બહુ સાવધાનીનો વિષય છે. સવારે ચાલતા ચાલતા એ વાત કરી કે તમારે ફેર પડશે ને તો થોડો પડશે, કેમ કે તમે આખી જિંદગીમાં એવું નહીં જુઓ કે હાવ તમે પથરો લઈ લેશો હીરાની જગ્યાએ, બહુ મોટો તમને જોવા ફેર થશે તો કિંમત મૂકવામાં, મૂલ્યાંકન કરવામાં થોડો ફેર પડશે, 5-25,000 બહુ વ્યાજ છે એક સોદાની અંદર, અને કાં જોખવા ફેર થશે તો તમારા 5 સેન્ટ નો તમારે ફેર પડી જશે, બીજું કઈ વધારે ફેર નથી પડવાનો. પણ આની અંદર તો આખું તત્વ નો ખૂન જ થઈ જશે, ગ્રહિત મુખ્યાત આવી જશે, એટલે જરાય અગંભીરતાથી તત્વનો વિષય ન લેવાય, પરમ ગંભીરતાથી આ વિષય હાથમાં લેવો જોઈએ. ગુરુદેવ તો એક જગ્યાએ એવું કહે છે, હમણાં હમણાં આત્મસિદ્ધિના પ્રબંધનો વાંચતા એક ટુકડો આવી ગયો હાથમાં, કે નિશ્ચયની વાત, પરમ નિશ્ચયની વાત પુરુષાર્થ સહિત જ કરવી, પુરુષાર્થ વગર નહીં કરવી, ફેંકાફેંક નહીં કરવી. તારો નિશ્ચયને ગ્રહણ કરવાનો અંતર વીર્યનો ઉલ્લાસ આવતો હોય એવી રીતે એ વાતને તું અંગીકાર કરવાના પ્રયત્નના કાળમાં એ વાત કરજે. હું થમથમ નહીં કરતો,
પોતાનો શ્રેષ્ઠ એ બાજુ ડરતો હોય ત્યારે
એને એ પોતાને એટલી એટલી તૈયારી રાખવી અને એવી રીતે આત્મહિત સાધવામાં એને એ વાતને ઉપયોગ કરવો, એમ અમથમથો એ વાતનો ઉપયોગ ન કરવો. જે વાત આત્મહિત સાધવા માટે કરી છે એને આત્મહિત સાધતા સાધતા અથવા સાધવા માટે એ વાત કરવી, ન તો વાદ વિવાદ માટે કરવી, ન તો ફેંકા ફેંકી માટે કરવી, ન તો પોતાનું જાણપણું દેખાડવા કરવી, ન તો ન તો કોઈને પોતાની મહત્તા સ્થાપિત કરવા કરવી. સૂત્ર ને તો જ્ઞાન માં જ્ઞાન ને જાણવાની કોશિશ કરવી, જ્ઞાન માં જ્ઞાન નું એકત્ર કરવાની કોશિશ કરવી, જ્ઞાન ને જ્ઞાન માં વેદવાની કોશિશ કરવી, એ વખતે તો જ ઉપકારે છે. મિત્ર તો ફેંકા ફેંકી થવાની છે, બીજો કશે એમ ન હોય, પેલો કશે આમ હોય, એથી શું ફાયદો છે પોતાને? જેથી વાદ વિવાદ
જણાતું નથી કોઈ ખોટું, જણાતું નથી કોઈ ખોટું, અને બધું ખોટું
છે. મહત્વપૂર્ણ વાત આવી, એક સંતુલન ની ઓર એક પુરસાદ થઈ,
પુરસાદ થઈ, બે મુદ્દા છે. છોકરાને ઘરમાંથી કાઢી મૂકો કે તું મારો દીકરો નહીં, ચાલ્યો જા, તો પારકા છોકરા માટે એમને કહેવાય તું મારો દીકરો છે, ચાલ્યો જા. પારકા પાડોશીના છોકરાને એમ કહેવાય તું મારો દીકરો નથી, ચાલ્યો જા. તું મારો દીકરો નથી એમાં છુઈ આવી જાય છે, માટે તને ચાલ્યો જવાનું કહો. જ્ઞાનમાં જ્ઞેય જણાતું નથી એમ કહેવા પાછળ હેતુ છે કે મારે જ્ઞેય તરફ બિલકુલ જવું નથી, ભલે જ્ઞાનમાં જ્ઞેય જણાય, મારે જ્ઞેય નો આશ્રય કરવો નથી, મારે જ્ઞેય નું લક્ષ્ય કરવું નથી, મારે જ્ઞેય ની સન્મુખતા કરવી નથી, જણાય એટલે છે. આ ત્રણેય વાત કાપવા માંગુ છું, એમ કરીને હું એમ કહું છું કે મને જ્ઞેય નથી
જણાતું. એમાં જ્ઞેય ની ઉપસ્થિતિ તો નક્કી થઈ ગઈ,
થઈ ગઈ,
ઉપસ્થિતિ નક્કી થઈ ગઈ.
જ્ઞાનમાં જ્ઞેય જણાતું નથી એમ કહેતા જણાય છે, એ વાત આવી જાય છે, તો નથી જણાતું એમ કેવું પડે છે. એની સન્મુખતા કાપવી છે, એનો આશ્રય છોડવો છે, એનું મહત્વ છોડવું છે, એનું એકત્વ છોડવું છે. આ જ્ઞાનમાં જ્ઞેય જણાતા જે જે પ્રકારના દોષો જાય થાય છે એ બધા દોષોને ટાળવા માટે એ વાત છે, એમ છે. પારમાર્થિક હેતુ ચૂકીને જો વાત થાય તો નુકસાન થઈ જાય.
ગુરુદેવ માં તો ભાઈ વસુ થી કહેતા નહીં જણાતું નથી, જ્ઞાન જણાય છે. ઘણા જૂના પ્રવચન માં, ઘણા જૂના પ્રવચનો
માં
જાણતો નથી એ વાત કઈ નવી નથી, એ વાત નવી નથી. ગુરુદેવ તો રજૂ કરેલી જ છે.
શાસ્ત્ર વચન ભી હૈ, ગુરુ વચન ભી હૈ, ઉસકા નિષેધ કરના નહીં ચાહીએ, એ વાત હૈ. और इसको अंगीकार करना, उस तरह से अंगीकार करना चाहिए कि जैसे अपने अपना है, बस उसका आदर करना चाहिए, उसका अंगीकार करना चाहिए और अपना हित कर लेना चाहिए. જબ વાદ વિવાદ મે અપને મુમુક્ષ સે લોગ ચડ જાતે હૈ તો ક્યા હોતા હૈ કે જિસકો દો પક્ષ હો ગયા તો એક બોલેગા કે જ્ઞાન માં ખરેખર પર જણાતું નથી તો ઓલા ને સીધી એલર્જી થશે, સાંભળતા જ એલર્જી થશે. તો ઓલો જ્ઞાન ઓલા ઓલા ઓલો આ બાજુ ઉભો છે કે જ્ઞાન માં પર જણાતું નથી, ઓલો સ્વતંત્ર પ્રકાશક ની કઈ વાત કરશે લે ને એલર્જી થશે. એટલે આપણે ક્યાં પર ને જાણવાની વાત આવી ગઈ? તો એ દોનો અપની જગ્યા ઠીક નહીં હૈ. જબ કોઈ સફર પ્રકાશક પણ કી બાત કરતા હૈ તો ઓ ન્યાય જિસ તરહ આપ આત્મા કો હિતકારી હુએ ઉસ તરહ સ્વીકાર કરના ચાહિએ. ઓર જબ પર જાનને મે નહીં આતા હૈ વો બાત આતી હૈ તો ઓ જબ આત્મા કો હિતકારી હુએ ઉસ તરહ ઉસકો લેના ચાહિએ. દોનો મે ન્યાય લે લો,
દોનો વચન હિતકારી,
દોનો વચન હિતકારી. હમ તો કહેતે હૈ જૈસે તો ખરેખર તો પરમાર્થમાં તો અભેદ જ સાધક છે અને ભેદનો નિષેધ કર્યો છે, પણ ભેદનો ન્યાયથી નિષેધ નથી. ભેદના ન્યાયો અમુક કામમાં આવે છે. દાખલા તરીકે એક દ્રષ્ટાંત લઈએ કે દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદ પણ છે અને દ્રવ્ય અને પર્યાય વચ્ચે અભેદ પણ છે. કથનચિત ભેદ છે ને કથનચિત અભેદ છે, બરાબર? આ વસ્તુનું સ્વરૂપ છે. હવે સ્વરૂપમાં એકત્વ થવા અર્થે પર્યાયનો નિષેધ કરવામાં આવે છે તો એ ન્યાય ઉપકારી છે. ક્યાંક એ ન્યાય હવે બે પ્રકારના ન્યાય જ્યાં લેવા છે ત્યાં ભેદવાળો અને અભેદવાળો બે ન્યાય લેવા જઈએ તો ભેદવાળો ન્યાય લઈએ. એક દ્રષ્ટાંત તરીકે એક માણસે અપરાધ કર્યો, ચોરી કરી કે તો એ આત્મા પ્રત્યે દ્વેષ થાય છે, એ આખા આત્મા પ્રત્યે દ્વેષ થઈ જાય છે. કેમ કે દ્રવ્ય પર્યાયનો ભેદ નથી પાડવા માટે, ત્યાં દ્રવ્ય પર્યાયનો ભેદ ઉપકારી છે. મેં એની અવસ્થામાં દોષ થયો છે, આ અપરાધ છે, એ ક્ષણિક છે, આખો આત્મા એવો નથી. માટે આ ભાઈ એ ભૂલ કરી છે એને કાયમી એવો નહીં માનવો. એટલે શું થશે કે કોઈ દિવસ કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેજ્યુડાઇસ નહીં થાય, કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેજ્યુડાઇસ નહીં થાય. જેવું તમને ખ્યાલ આવશે કે આ માણસે ભૂલ સુધારી એટલે તમે એનો આદર કરવા લાગશો. અરે ભાઈ બહુ તમારે તાકાત કહેવાય, ભૂલ તમે સુધારી લીધી, માણસ ભૂલ નથી સુધારી શકતો, તમે ઘણી તાકાતનો ઉપયોગ કરી રહ્યો, તમારી ભૂલ તમે સુધારી લીધી, એકદમ આદર કરવા લાગી જશે. નહીં તો એને કાંઈ ભૂલવાળો જ માનશે, ઓલો ભૂલ સુધારશે તો એને તો ભૂલવાળો જ દેખાશે. એ તો હવે એવો જ છે, એ તો હવે એવો જ છે, એને એમ જ લાગ્યા કરે. તો ત્યાં એ દ્રવ્ય પર્યાયની ભિન્નતા ઉપકારી છે, દ્રવ્ય પર્યાયની ભિન્નતા જાણવી તે ઉપકારી છે. પર્યાયનો આશ્રય છોડવા માટે પણ દ્રવ્ય પર્યાયની ભિન્નતા જાણવી તે ઉપકારી છે. આ બે ન્યાય ભિન્નતાના આવ્યા. હવે અભિન્નતાનો ન્યાય લઈએ કે કોઈ જીવ એવા છે કે સમ્યક દર્શન ની તો પૂજા કરે છે પણ સમ્યક દ્રષ્ટિને વંદન કરવાની ના પાડે છે, પૂજા અર્ઘ ચડાવવાની ના પાડે છે. ટિપ્પણીની વાત નથી કરી, સમજવા માટે કે સમ્યક દર્શન તો કે આપણે દસ લક્ષણમાં એની પૂજા કરો, સમ્યક જ્ઞાન ની પણ પૂજા કરો, સમ્યક ચારિત્ર ની પણ પૂજા કરો. તો ભાઈ સમ્યક દર્શન ની પર્યાય સમ્યક દ્રષ્ટિથી અભેદ છે. સમ્યક દર્શન ની પર્યાય સમ્યક દ્રષ્ટિથી અભેદ છે અને ક્યાંય સમ્યક દ્રષ્ટિ આત્મા વિના સમ્યક દર્શન ની પર્યાયના તને દર્શન જ નહીં થાય, અવેલેબલ જ નથી, પ્રાપ્તિ જ નથી, ઉપલબ્ધિ જ નથી ક્યાંય. માટે જો તું સર્વથા સમ્યક દર્શન ની જ યોગ્યની પૂજા કરવા માંગતો હોય અને સમ્યક દ્રષ્ટિનો નિષેધ કરવા માંગતો હોય તો બહુ મોટી ભૂલ થઈ જશે. તો ત્યાં એ પર્યાયને ભેદ લેવી તે ઉપકારી છે, ત્યાં પર્યાયની ભેદ પાડી દઈએ તો આ ગડબડ થાય કે સમ્યક દર્શનની તો હું પૂજા કરું પણ સમ્યક દ્રષ્ટિને વંદન એ નહીં કરું. તો એ મોટો સ્મોલ મોટો અપરાધ થઈ જશે પાછું. જ્ઞાન લક્ષણ છે અને જ્ઞાન ક્રિયામાં જ્ઞાન છે. સમર અધિકાર કયો જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન છે. આધાર આધે સમજ લીધો છે જ્ઞાન નો અને રાગ નો આધાર છોડાયો છે. તો વિધિના વિષયમાં તો પર્યાય ને તમે સર્વથા જ ઉડાડી દો તો વિધિ નો વિષય નહીં રહ્યો તમારા હાથમાં કઈ. જ્ઞાન સ્વભાવ વ્યક્ત પણ ક્યાં છે પત્તો લાગે? જ્ઞાન ક્રિયા માંથી પત્તો લાગવાનો છે, પર્યાય માંથી પત્તો લાગવાનો છે. હવે જો તમે પર્યાય નો એકાંત નિષેધ કરવા જાઓ સંતુલન ગુમાવીને તો આખો વિધિ નો વિષય ખલાસ થઈ જાય છે. માર્ગ નો નિષેધ થઈ ગયો, માર્ગ ફળ નો આપોઆપ નિષેધ થઈ ગયો મોક્ષ. એટલે પર્યાય દ્રવ થી અભેદ છે એ પણ ઉપકારી છે, પર્યાય દ્રવ થી ભિન્ન છે એ પણ ઉપકારી છે. કઈ રીતે અંગીકાર કરવું, કઈ રીતે એને પોતાના હિતમાં લેવું, એટલું જ વિચારવાનું છે. બધાને એવી રીતે આત્મહિતના લક્ષ્ય જો સમજાય તો તમને ક્યાંય તકલીફ જ નથી પડવાની શાસ્ત્રની અંદર. અને નહીતર શું થશે, આ મારું આવ્યું, બીજી વાત તમે કાઢી નાખશો, આ મારું આવ્યું, કેમ તો પક્ષ થઈ ગયો એક વાત, આ મારું આવ્યું. દિવ્ય ધ્વનિ અત્યાર સુધી એમ સાંભળી છે, અનંત વાર દિવ્ય ધ્વનિ સાંભળી જીવે કેવી રીતે પૂર્વગ્રહ રાખીને જો આ દિવ્ય ધ્વનિમાં મારું આવ્યું,
મારી વાત
આપમાં મારી વાત આવી જવું, તો આ ગુરુદેવ મારી વાત કરે છે, ઓછી કરે છે. એમ નથી જોવાનું, ગુરુદેવ એ કરે છે, ઓલી કરે છે, ઓલી કરે છે, ઓલી કરે છે, અને બધી ન્યાય સંપન્ન થાય, બધી આત્માના હિત માટે જ કરે છે. અને બધી વાતમાં આત્મહિત કેવી રીતે થાય એ દેખાય છે તો તું ગુરુદેવ ને માનસ, નહીં તો તું ગુરુદેવ ના ટુકડા કરે છે. આ ટુકડો મને માન્ય છે, આ ટુકડો માન્ય નથી, એક વાત માન્ય નથી, તને એકે માન્ય નથી, આ ન્યાય છે ખરેખર.
ચોખ્ખા ગોઠવતા આવડવા જોઈએ તો ચિત્ર હરખું થાય, છોકરા રમકડા મારે
હાથી તો આટલું ચિત્ર બરાબર થાય.
વાંચવા વાળા ને સાંભળવા વાળા જવાબદારી વધી ગઈ.
ચોક્કસ બહુ જ જવાબદારી નો ધંધો છે, હીરા કરતા હોય તે બીજો વેપાર તો હાલે છે, શાકભાજી જેવો કે ભાઈ કાપડ નો વેપાર કરે, ભાઈ થોડુંક નમ જે જીવતું મૂકજો કે ભાઈ આ બે છે વધારે હાલ, ભાઈ એને વાંધો નહીં આવે. વેપાર કરતા કરતા જોશે કે ભાઈ આ 50 વાર નો તાકો છે, બબે ઇંચ કરતા 1.5 વાર વધારે ગયું, કઈ વાંધો નહીં, આપડે નફો છે ને 1.5 વાર નો નફો ન પણ વધારે મૂકજો, નફામાં વેચીએ છીએ. આમાં એવું નથી ચાલે, એવું આમાં તો આખું તત્વ ઉથલો ખાઈ જાય છે, સિદ્ધુત ગ્રહિત મીઠા જાય છે. આમાં ફેર થોડો ફેર નથી પડતો, સીધું ઉલટું થઈ જાય છે, સુરતામાંથી જ ઉલટું થઈ જાય છે અને નુકસાન ડબલ થાય છે. હિત સધાતું નથી અને અહિત સધાઈ જાય છે, ડબલ નુકસાન જાય છે, થોડું નુકસાન નથી.
એવું અહિત સધાઈ જાય છે કે પાછો અનંતકાળનો વારો
નુકસાન. બહુ બહુ જવાબદારી નો વિષય છે. કાંડા બુટ પાણી માં ડૂબે કેવી રીતે મારા હાઈક્યો આખો ઊંધો થાય, તારે થોડો ઊંધો ને ક્યારે જીવ ડૂબે કે શીર્ષાસન કરીને હાલવાની મહેનત કરે ત્યારે. એવું છે
સંતુલન માટે તો પ્રેક્ટિસ કરવી પડે, સંતુલન માટે પ્રેક્ટિસ કરવી પડે.
એ આત્મહિતને મુખ્યતા રાખે અને કાળજી રાખે કે મારે ક્યાંય હિત થાય એવું કોઈ ભોગે, ક્યાંય થોડુંક પણ કરવું નથી, દરકાર રાખે. આત્મહિતના લક્ષ્ય દૂર થશે તો સુધરી જશે, લક્ષ્ય નહીં ચુકાવવું જોઈએ, ધ્યેય નહીં ચુકાવવું જોઈએ. જ્ઞાન નું પ્રકરણ તો લખવાનો વિચાર જ બીજી રીતે આવ્યો હતો કે 14 ગુણ સ્થાનમાં જ્ઞાન ની પરિસ્થિતિ કેવી છે, એમાં વિચાર કરતા કરતા જ્ઞાન પર ને જાણતું નથી. એક્ચુઅલ તો શું થયું, એ પુસ્તક પ્રેસમાં હતું અને પ્રેસમાં હતું એ દરમિયાનમાં 3 પ્રકરણો નવા લખાઈને ઉમેરાના છે. છેલ્લા જે 3 પ્રકરણો છે એ તો પ્રેસ કામ ચાલતું હતું ને ઉમેરાઈ ગયા, તો અંદર અંદર ચાલતી હોય આ વિષય ઉપર થોડોક એકાદ આર્ટિકલ આવી જાય તો સારું, આ વિષય ઉપર આર્ટિકલ આવી જાય તો સારું, એમ કરતા કરતા છેલ્લા 3 પ્રકરણ ઉમેરાય. જ્ઞાનનું તો છેલ્લું પ્રકરણ છે, એ વિચાર આવી ગયો. જ્ઞાન પર ને જાણતું નથી એ તો આજકાલ વિવાદ ચાલે છે આપણે બધા મુમુક્ષુ. પછી એના પર સ્પષ્ટીકરણ આપ્યું છે. પરિશિષ્ટ માં તો એ વિશેષ ચર્ચા નો છે અનેક અંત માં.
મને આ બધું ચિત્રામણ ન દેખાય તો સારું, તો પશુ કીધું એને
ગામમાંથી જ્ઞેયો કાઢી નાખવા માંગે,
ધોઈ નાખવા માંગે,
ધોઈ નાખવા માંગે છે તો પશુ કીધું.
આ બધું ન દેખાય તો પછી હું મારા આત્મામાં જાઉં.
બહુ ખરસ આપે બે વાત કરી, પર્યાયની ભેદ ની અભેદ ની. તો ગુણ માટે પર્યાયની અભેદતા પ્રેરણ કરવી અને બીજાના દોષ ને અવગણના માટે પ્રયાસની ભેદતા
શું બીજો જીવ જો ગુણવાન હોય, એને ગુણ પ્રગટ કર્યા હોય તો એના આત્મા સાથે એ પર્યાયની અભેદતા રાખવી છે, અને બીજો જીવ જો અવગુણ માં પીડ્યો હોય તો એના આત્મા સાથે એની પર્યાય નો ભેદ કરી
નાખવાનો.
ગુણ ની મુખ્યતા કરવી તે પણ ગુણ પ્રગટવાનું કારણ છે, અવગુણ ને ગૌણ કરવા તે પણ ગુણ પ્રગટવાનું.
એટલે
એ તો એક જ વાત છે, સર્વે પોતાને લાભ થવાનો એક જ વાત છે. પ્રસંગ બે છે, ન્યાય છે તો પોતાને લાભ જ થાય છે, બંને ન્યાય છે.
ચારે અનુયોગમાં વિતરાગતા કીધી તો બધી અપેક્ષા વિતરાગતા ની સૂચક તો હોય જ, એટલે દરેક અપેક્ષા ની માં ભાવ વિતરાગતા પણ થાય એવું અપેક્ષા પણ એમાં હોય જ.
એટલે બધા નય એ ન્યાયો છે અને બધા નયો આત્મામાં જ દોરી જાય છે, એમ કેવું છે ને?
જે માણસ નો વર્તમાન નો ગુણ પ્રગટ ન હોય તો એની ભાવિ કેવી ની ચર્ચા ન થાય.
શા માટે એ ભાવિ કે આપણે જાણીએ છીએ આ માણસ નો વર્તમાન માં દોષ છે પણ એનું ભાવિ આપણે જાણીએ છીએ, તો જાણ્યા વગર ક્યાં એના એને આપણે એને કેવી રીતે ન્યાય અન્યાય કરશો? એક જીવની આ ભાઈની ભવિષ્યની પર્યાયની મને ખબર નથી તો હું એને કેવી રીતે ખબર વગર એ વાતને આદર કરું કે અનાદર કરું, એમ કેમ બની શકે? જાણ્યા વગર આદર અનાદર કરવાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત
છે? વર્તમાનમાં એને ગુણ પ્રગટેલો છે,
હા, તો એનો ભાવિ ઉજ્જવળ છે, તો એનું ભાવિ જ્ઞાનમાં આવે છે તો એને આદર કરવામાં વાંધો નથી. પણ વર્તમાનમાં કોઈ જીવ દોષિત છે એ દોષ તો ટળવા યોગ્ય છે, પર પર્યાય નો દોષ છે, એ તો ગુણવાન થઈ શકે છે. તો એને વર્તમાન નો દોષ વાળો ત્રિકાળ દોષી તેને કેમ ઠરાવી શકાય? માટે એના ભાવિને જાણ્યા વગર આદર અનાદર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જે જાણવામાં આવે એનો આદર અનાદર થાય, ન જાણવામાં આવે એનો આદર અનાદર કેવી રીતે થઈ શકાય? ગુણ નો આદર છે, અવગુણ નો અનાદર છે. કલસ્ટિક આપણે એટલે તો બેનશ્રીના વચનો માં એ વાત ભાવના ની વધારે આવી એનું કારણ છે. એમને મુમુક્ષ સંભળાવતી વખતે ભાવના પ્રધાન વાત વધારે લીધી છે, એનું કારણ છે કે એ મુમુક્ષુને ભૂલ થવાની જગ્યા ઘણી છે. પોતે અપરિપક્વ અથવા ઇમેચ્યોર પોઝિશનમાં હોવાથી, મેચ્યોરિટી નહીં હોવાથી ભૂલો થવાની સંભાવના ઘણી છે. એમાંથી બચાવવા માટે આ એ ઉપકાર કર્યો છે. પોતે વિશેષ પ્રશંસા કરી વચના મળ્યાનું કારણ ભાવનાનો વિષય કહો. ભાવના વાળા જીવને તકલીફ નથી પડતી. કલસ્ટિકા કલસ્ટિકા બરાબર બરાબર સુપર પ્રકાશકપણાની પરિશિષ્ટની અંદર રાજમલજીએ સ્થાપના કરી છે કળશ 212, 215, 250, 251, 255, 261 અને સૌથી પહેલા 202 માં આવ્યું છે. આટલા 202 ને 212, 215, 250, 251, 255 ને 61 212, 215, 250, 251, 255, 261 આટલા કળશોમાં એમણે સ્વપર પ્રકાશકને સ્થાપ્યું છે. અને 271 માં એમ કીધું કે આત્મા જ્ઞાયક છે અને 6 દ્રવ્યોગની છે તે અનાદિની ભ્રાંતિ ચાલી આવે છે. આ 271 માં નાખ્યું. પછી 271 બે વાત જયારે જ્ઞાની કરે છે, રાજમલજી પોતે જ્ઞાની છે, ત્યારે બે વાત પોતે કરે છે તો પોતાની પરસ્પર વિરુદ્ધ વાત વિરોધ તો જ્ઞાનીની વાણીમાં હોય નહીં. જ્ઞાનીની વાણીનો મુખ્ય લક્ષણ જ આ છે શ્રીમદજીના કથન અનુસાર, કે પુરવાર પર અવિરોધતા એ જ્ઞાનીની વાણીમાં જ આવે. જ્ઞાનીની વાણીમાં પુરવાર પર વિરોધ આવ્યા વિના રહીએ નહીં. આ એક અસાધારણ લક્ષણ જ્ઞાનીની વાણીનું છે. તો આટલી જગ્યાએ સ્વપ્ર પ્રકાશકપણે સ્થાપ્યા પછી 271માં જયારે એમ કહે છે કે આત્મા જ્ઞાયક છે અને 6 દ્રવ્યની છે એવી ભ્રાંતિ અનાદિની ચાલી આવે છે. તો પોતાની વાતને તો કઈ પોતે કાપે નહીં. તો મુમુક્ષુ એ બે વચ્ચેનો અવિરોધ કેવી રીતે છે એ જો ન સમજે તો આ શાસ્ત્ર કેવી રીતે સમજશે? રાજમલજી ટીકા કેવી રીતે સમજશે? પેલું 212 જ આપણે લઈએ, સમય આપણી પાસે થોડો છે. સ્વભાવ ચલનાકુલ મોહિત કેમ ક્લિશ્ય તેનો અર્થ કરે છે કે જીવ સમસ્ત જ્ઞેય કો જાનતા હૈ એસા દેખ કર જીવ કા શુદ્ધ સ્વરૂપ ઉસસે સ્ખલિતપના જાનકર અનેક જ્ઞેયોને જાણ્યો માટે તે પોતાના સ્વભાવથી સ્ખલિત થઈ ગયો એમ જાણીને ખેદખીન હોવા મિથ્યા દ્રષ્ટિ જીવ મિથ્યાત્વ રૂપ અજ્ઞાન પણે કે આધીન હોવો ક્યો ક્લેશ ખેદખીન હોતા હૈ. આગળ કહે છે કારણ કે જિસ કારણ જો કોઈ જીવ દ્રવ્ય અથવા પુદગળ દ્રવ્ય ઇત્યાદિ વહ સબ નિયમ સે અપને સ્વરૂપ હૈ એસા અનુભવ ગોચર હોતા હૈ. યહી અર્થ પ્રગટ કરકે કહેતે હૈ કે યદ્યપિ પ્રત્યક્ષ રૂપ સે એસા હૈ કે સદાકાળ પ્રગટ હૈ અવિનશ્વર ચેતના શક્તિ જિસકી એસા જીવદ્રવ્ય અવિનશ્વર ચેતના શક્તિ સદાકાળ પ્રગટ હૈ એસા જીવદ્રવ્ય સ્વયં સમસ્ત જ્ઞેયો કો જાનકર જ્ઞેયાકાર રૂપ પરિણમતા હૈ એસા જીવ કા સ્વભાવ હૈ તો ભી કોઈ એક જીવદ્રવ્ય એક કોઈ જીવદ્રવ્ય અથવા પુદગળ દ્રવ્ય કિસી અન્ય દ્રવ્ય મેં પ્રવેશ નહીં કરતા હૈ. વસ્તુ સ્વભાવ એસા હૈ ભાવાર્થ ઇસ પ્રકાર હૈ કે જીવ દ્રવ્ય સમસ્ત જ્ઞેય વસ્તુ કો જાનતા હૈ એસા તો સ્વભાવ હૈ પરંતુ જ્ઞાન જ્ઞેય રૂપ નહીં હોતા હૈ જ્ઞેય ભી જ્ઞાન દ્રવ્ય રૂપ નહીં પરિણમતા હૈ એસી વસ્તુ કી મર્યાદા હૈ. એમ કરીને અહીંયા એમણે જ્ઞાન જ્ઞેયને જાણે છે ત્યારે જ્ઞાન ત્યારે જીવ દ્રવ્ય પોતાના સ્વભાવથી સ્ખલિત નથી થતો એમ જાણવું પોતાના સ્વભાવથી સ્ખલિત થાય છે એમ જાણીને ક્લેશિત નહીં થવું ખેદખીન નહીં થવું.
સ્વભાવથી સ્ખલિત નહીં થયો એટલે એમ ગણવું કે પોતાની સત્તા બહાર જતું નથી પોતાની સત્તામાં જ રહીએ છીએ.
હા એટલે શું છે કે અન્ય જ્ઞેયોને જાણવું એનો સ્વભાવ છે પ્રકાર હૈ કે વસ્તુ કા સ્વરૂપ તો પ્રગટ હૈ ભ્રમ ક્યો કરતે હૈ કૈસે હૈ જન કે સમસ્ત જ્ઞેય વસ્તુ કો જાનતા હૈ જીવ ઇસસે અશુદ્ધ હુઆ એસા જીવ દ્રવ્ય એસા જાનકર જ્ઞેય વસ્તુ કા જાનપણા કૈસે છૂટે જિસકે છૂટને સે જીવ દ્રવ્ય શુદ્ધ હુએ એસી હુઈ હૈ જિસકી બુદ્ધિ. શું થાય છે કે કોઈ જીવને એવી ભ્રાંતિ થાય છે કે જ્ઞાનમાં જ્ઞેય જણાવવાથી જ્ઞાનમાં અશુદ્ધિ આવે છે એવી જેની બુદ્ધિ થઈ છે એનો અહીંયા નિષેધ કર્યો છે કે નહીં જ્ઞાનમાં જ્ઞેય જણાવવાથી જ્ઞાનની અશુદ્ધતા નથી થતી. આ પડતું એને ચોખ્ખું કર્યું 215માં આ બહુ પ્રયોજન વિશે વાત કરી કે જ્ઞાનમાં જ્ઞેય જણાય માટે જ્ઞાનની અશુદ્ધિ નથી એ તો જ્ઞાનની સ્વચ્છતા છે એમ
કહ્યું.
નિકૃત શુદ્ધતા જ્ઞાનને થતી નથી એમ છે છઠ્ઠી ગાથા. નિકૃત શુદ્ધતા જ્ઞાનને નથી દાયકૃત શુદ્ધતા દહનને નથી એવી રીતે એ વાત એમણે 215માં લીધી. અને અહીંયા પણ એમને એ યજ્ઞનો દાખલો નીચે 215માં આવ્યો છે. નેક જાણપણા છે જીવ કા અશુદ્ધપણા માનતા હૈ સો મત માનો ક્યાં નીચે શું કહે છે પછી કે નેક જાણપણા છે જીવ કો અશુદ્ધપણા માનતા હૈ સો મત માનો જીવ શુદ્ધ હૈ એસા સમાધાન કરતે હૈ કે કોઈ જ્ઞેય રૂપ પુદગળ દ્રવ્ય અથવા ધર્મ અધર્મ આકાશકાળ શુદ્ધ જીવ વસ્તુ મેં એક એક દ્રવ્ય રૂપ સે પરિણમતા હૈ એસા નહીં શોભતા હૈ. ભાવાર્થ ઇસ પ્રકાર હૈ કે જીવ સમસ્ત જ્ઞેય કો જાનતા હૈ ફિર ભી જ્ઞાન જ્ઞાન રૂપ હૈ જ્ઞેય વસ્તુ જ્ઞેય વસ્તુ રૂપ હૈ કોઈ અપને અપને દ્રવ્ય તો કો છોડ કર અન્ય દ્રવ્ય રૂપ તો નહીં હુઆ એસા અનુભવ જિસકો હૈ વો સો સમ્યક દ્રષ્ટિ હૈ એસા કહેતે હૈ.
એક
અનેકાંશ નો વિષય ચાલ્યો છે ને, એટલે અનેકાંશ નું સંતુલન રહેવું જોઈએ, એટલે એ વાત એમને છ કળશ માં લીધી છે.
જાણું છું એમ લેવાથી કરતા બુદ્ધિ નો ધ્વનિ ઉત્પન્ન થાય છે,
અને જણાય છે એમાં તો જ્ઞાન, જ્ઞાન તો અરીસા જ છે, દર્પણ જ છે, ભલે જ્ઞેયો ઝળકે, મારે હું લેવા દેવા છે, જ્ઞેય જ્ઞેયમાં છે, જ્ઞાન જ્ઞાન માં છે, જ્ઞાન બે જ્ઞાન કરી લેશે.
સુરદાસી
થવું પડશે, આખો પડી દે ને સુરદાસે, જ્ઞાન ને ખોડવું પડશે.
ત્યાં એકદમ પ્રારંભ કેવી રીતે કરવો એ પદ્ધતિ છે. સામાન્ય રીતે સંયોગ આશ્રિત પરિણામો મોટા ભાગે ચાલે છે, મોટા ભાગે પરિણામો જે ચાલે છે એ સંયોગ આશ્રિત ચાલે છે. અને રાગ વિષમોહના પરિણામ થાય છે. કેવા કેવા પરિણામ કેટલા રસથી થાય છે એની ખબર બહિર્મુખ પરિણામોમાં રહેતી નથી. અને પરિણામ વડે ધ્રુવને દેખવું એ તો ઘણી ઊંડી વાત છે. એટલે પરિણામને મર્યાદામાં લાવવા માટે શરૂઆત અહીંથી કરાવી છે વિધિમાં, કે તું તારા પરિણામને જોતો થા અને પરિણામને જોતા તને જે પરિણામોનો અનુભવ થઈ રહ્યો છે એ અનુભવને સમજવાની એક પ્રેક્ટિસ શરૂ કરાવવી છે. પોતાના અનુભવને સમજવો કે મને શું અનુભવાય છે, તો બહુ શરૂઆતની અંદર જે સ્થૂળ ભાવો છે એનો અનુભવ ખ્યાલમાં આવશે કે અનેક પ્રકારના રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે. એમાં પણ વિશેષ પ્રેક્ટિસ વધતા તે પરિણામોની અંદર રસની તીવ્રતા મંદતા અનુભવાશે અને એનો ખ્યાલ આવશે. આમ વિચાર વાંચનથી તો આ બધા વિષયોનો ખ્યાલ આપણે કરેલો છે કે રાગનું સ્વરૂપ શું, દ્વેષનું સ્વરૂપ શું, મોહનું સ્વરૂપ શું, જ્ઞાનનું સ્વરૂપ શું, અનેક પ્રકારના ભાવોના સંબંધમાં પણ અનુભવાઈને ચાલતા અનુભવને
જાણવાનું થાય છે કે અનુભવવાનું થાય છે. પરિણામોને તપાસતા અલગ અલગ પ્રકારના થતા ભાવો જણાય છે કે અનુભવાય છે?
જણાય પણ છે અને અનુભવાય પણ છે. સૂક્ષ્મતા એ લઈ તો જણાય છે અને અનુભવાતા નથી એમ લઈ શકાય. સૂક્ષ્મતા એ જો જ્ઞાનનો અનુભવ જુદો પડે તો, જ્ઞાન વેદનમાં અવાય તો, પણ એ વાત આગળ કરવી છે, એટલે અહીંયા એ વાત નથી લેતા. અહીંયા તો જીવને પોતાના પરિણામો જે કઈ વર્તી રહ્યા છે એનો અનુભવ થાય છે. અનેક વિવિધ પ્રકારના પરિણામોનો અનુભવ થાય છે. અહીંયા એમ નથી કેતા કે પર પદાર્થ નો અનુભવ થાય છે, એમ નથી કેતા, પણ પોતાના પરિણામો નો અનુભવ થાય છે એટલી જ વાત કહીએ છીએ.
પેલા જે માલુમ પડે છે કે હાથમાં ઠંડી લઈ ગઈ તો મરી લઈ ગઈ, એ પરિણામ ને શું કહેવું છે?
બસ એ વખતે પોતાના પરિણામમાં જોવાનું છે, શું અનુભવ અનુભવ થયો. જો ઉનાળો હશે તો ઠંડી સારી લાગશે, શિયાળો હશે તો ઠંડી સારી નહીં લાગે, બરાબર ને?
એવું જ થયું,
ઠંડી લાગતી નથી, પણ કાં ઠંડી સારી લાગે છે અને કાં ઠંડી સારી નથી લાગતી, એમ થાય છે ને? તો અહીંયા એ તપાસવું છે કે જયારે સારું લાગ્યું ત્યારે શું આવ્યું મારામાં, જયારે સારું ન લાગ્યું ત્યારે મારામાંથી શું આવ્યું. મારી મર્યાદા મારા ભાવમાં સમાપ્ત થાય છે, મારા અસ્તિત્વની મર્યાદા મારા ભાવમાં સમાપ્ત થાય છે. હું એક ચૈતન્ય પદાર્થ ભાવનો પિંડ આત્મા છું, અને મારું કાર્યક્ષેત્ર ભાવથી આગળ નથી, બરાબર છે? તો જેટલા કોઈ પર પદાર્થ સંબંધિત પરિણામ છે એમાં હું પણ આનો મને અનુભવ છે કે આ મને લાગ્યું, મને આમ થયું, મને આમ થયું, મને આમ થયું, પણ મારી મર્યાદા મારા ભાવથી તો બાગડ નથી ને. તો અહીંયા આપણે અનુભવ પદ્ધતિથી એ વિષયની ચર્ચા કરીએ તો એટલી જ છે કે જે તે પરિણામો અનુભવાય છે તે પરિણામોની અંદર રાગ થાય છે ત્યારે ઠીક લાગે છે, અને કા અઠીક લાગે છે, ઇષ્ટ અનિષ્ટ પણ થાય છે. આમ તો ભ્રાંતિગત સ્થિતિમાં તો પદાર્થને જ આપણે ઇષ્ટ અનિષ્ટ ગણીએ છીએ કે આ પદાર્થ સારો ને આ પદાર્થ સારો નહીં, પણ અહીંયા હવે એક કાર્ય પદ્ધતિમાં આપણે એવી રીતે અવલોકન કરવું છે, કાર્ય પદ્ધતિના વિષયમાં એવી રીતે અવલોકન કરવું છે કે મારામાં શું થયું, તો કે રાગ પણ થયો, દ્વેષ પણ થયો, સારું પણ લાગ્યું, સારું ન પણ લાગ્યું, અને જ્ઞાન પણ થાય છે, પણ જ્ઞાન તો ચૂકી જ જવાય છે. આ બધા જે રાગ દ્વેષના અને ઇષ્ટ અનિષ્ટના પરિણામ એવી રીતે થાય છે કે જ્ઞાનના અનુભવને તો ચૂકી જ જવાય છે કે જ્ઞાન અનુભવાય છે કે નથી અનુભવાતો, એવી રીતે રાગ દ્વેષના પરિણામનો અનુભવ થાય છે. તો એ અનુભવને તપાસતા તપાસતા એ સંબંધીનો રસ કેટલો તીવ્ર મંદ થાય છે એવી એક વાત પણ નજરમાં આવે છે. જો તપાસણીનો આપણો કાર્યક્રમ સતત સારી રીતે ચાલે તો ક્યારેક તપાસીને છોડી દઈએ, તો એ વિષયના એની સૂક્ષ્મતામાં નહીં જવાય. રાગ દ્વેષ મોહના પરિણામ સ્થૂળ છે, અને રાગ દ્વેષ મોહનો રસ છે એ સૂક્ષ્મ છે. હું પ્રકાશી આવી જાવ આ બાજુ ઉપર આ જાવ,
આગળ આવ્યું.
તો રસ જે સમજાશે એ વિભાગ સ્વભાવ છે, પરિણામનો એ વિભાગ સ્વભાવ છે. આટલું જ્ઞાન સૂક્ષ્મ થયા પછી પણ તપાસણી ચાલુ રહેશે તો એટલું તપાસવામાં આવશે કે જેને કારણે રાગ થયો, જેને કારણે દ્વેષ થયો, ત્યારે રાગ થયો ત્યારે મારા જ્ઞાનમાં કઈ આવ્યું નહીં, મને કઈ મળ્યું નથી, અને દ્વેષ થયો ત્યારે મારા જ્ઞાનમાંથી કઈ ગયું નથી. આ તપાસવાનો જો અનુભવ ચાલુ, અનુભવથી તપાસવાનો જો પ્રયોગ ચાલુ રહે તો એ પ્રયોગની સફળતામાં જેમ વિભાવમાં વિભાવ રસ જણાયો તેમ જ્ઞાનમાં જ્ઞાન રસ અથવા જ્ઞાન સ્વભાવ જણાવવાનો અવસર આવે છે. પર સંબંધી નું પ્રતિબિંબ જ્ઞાન માં આવે છે, પર તો પરથી છે પણ અહીંયા તો એનો પ્રતિબિંબ જ પડે છે, એ સિવાય અતિ વધારે પર સાથે કોઈ બીજું કાર્ય નથી.
અવલોકનના પદ્ધતિમાં ત્યાં સુધી પેલા આવે કે મને પર તો જણાત, એટલે પરને તો વેદાતું ખાલી પ્રતિબિંબ સુધી મારામાં એનું
પરનું પ્રતિબિંબ પડે છે. એનો અર્થ થાય છે કે બિંબ ને પ્રતિબિંબ ભિન્ન ભિન્ન છે, મને જ્ઞાનમાં આવતું નથી. ખરેખર તો જ્ઞાકાર જ્ઞાન આકાર થાય છે, જ્ઞાનમાં એક આકાર ઉત્પન્ન થાય છે, એ જ્ઞાકાર જ્ઞાન આકાર થાય છે, પણ જ્ઞાનમાં કઈ આવતું નથી. પણ જયારે ઠીક ઠીક લાગે છે ત્યારે સુન એક ખોટો અનુભવ થાય છે, જેને અનુભવ પ્રકાશમાં દીપચંદજી પર પ્રવેશ ભાવ કહે છે. જેમ કે આપણે અવલોકનનો અવસર લઈ લઈએ દ્રષ્ટાંતમાં, કે આપણે જમીએ છીએ અને કોઈ ચીજ સારી લાગે છે, સામાન્ય રીતે આ તો આપણને સારી લાગે એવી ચીજ આપણે ઘરે બનાવડાવીએ, આપણને ન ભાવે એવું જ કંઈ બનાવડાવ્યું નહીં, આપણને જેવું ને જે ભાવતું હોય એવું જ બનાવડાવીએ, અને ભાવતું બનાવડાવીએ ભાવતું હોય એવા એવી એવા પ્રકારનું બનાવડાવીએ એટલે સારું લાગે. એ કાળના પ્રયોગમાં જમકભાઈ આવ્યા નથી,
જમવા માટે જે ભાવ થયો
તો એનો આપણે જો અનુભવ જોઈએ તો એવો છે કે જાણે કે એ ચીજનો રસ જીભ દ્વારા કંઈક આત્મામાં આવે છે, આપણામાં ઉતરે છે, કંઈક રસ ઉતરે છે, જેવો રસોઈનો રસ છે એ રસ જાણે આત્મામાં ઉતરે છે, એને પર પ્રવેશ ભાવ કહે છે. તો પર પદાર્થના પ્રતિબિંબ ઝીલવાના કાળે જ્ઞાનમાં તો ખરેખર ભિન્નતા રહેવી જોઈએ, એના બદલે આટલે હદ સુધી અભિન્નતા થઈ જાય છે કે જેવું કઈ બનતું જ નથી ખરેખર એવું કઈ. પણ આપણે આ વાતને એવી રીતે તપાસવી છે, આ પ્રયોગને એવી રીતે તપાસવો છે કે મારામાં શું આવ્યું, જયારે મને સારું લાગ્યું ત્યારે મારામાં શું આવ્યું, મને સારું ન લાગ્યું ત્યારે મારા માથે શું ગયું, બધું બરાબર તપાસવામાં આવે તો એમ લાગે કે કઈ આવતું નથી, કઈ જાતું નથી. હવે એટલું આપણે જાણવાનું પ્રયોજન નથી અહીંયા. આપણે આપણા અનુભવને તપાસવાનું અને અવલોકન કરવાનું એટલા માટે શરૂ કર્યું છે કે આપણે સ્વભાવની ઓળખાણ કરવી છે. કયા સ્વભાવની ઓળખાણ કરવી છે? કે ધ્રુવ સ્વભાવની ઓળખાણ કરવી છે. પણ ધ્રુવ સ્વભાવની ઓળખાણ એવી રીતે જલ્દી થતી નથી, તો એ ઓળખાણ કરવાનો પ્રોસેસ શું, ઓળખાણ કરવાની પ્રક્રિયા શું, કે જેને લઈને એના ફળમાં ઓળખાણ થાય. તો ઓળખાણ કરવાની એક જ વૈજ્ઞાનિક પદ્ધતિ અને પ્રક્રિયા છે ત્રણેય કાળે કોઈ પણ વિષયમાં, કે પરિચય કરવો. માણસ બીજી વ્યક્તિના સંબંધમાં પણ શું કહે છે, ભાઈ અમને અનુભવ થયો ને ત્યારે ઓળખાણ થઈ, ત્યાં સુધી અમને સંબંધ તો ઘણો હતો પણ આવો પ્રસંગ કોઈ દિવસ પડેલો નહીં, ત્યારે અનુભવ થયો ત્યારે અમને ઓળખાણ થઈ, શું કહીએ છીએ. તો અહીંયા ચાલતા પરિણામોની અંદર અનુભવથી તપાસણી અથવા અવલોકન ચાલે છે ત્યારે અનેક પ્રકારના વિભાવોનો અનુભવ થી વિભાવ જાતિનો પરિચય થાય છે, અને જ્ઞાનના વારંવારના અવલોકનથી સ્વભાવ જાતિનો પરિચય થાય છે. આ સ્વભાવ છે એ ધ્રુવ, એ ધ્રુવ તત્વ છે. હવે ગુરુદેવનું વચન આપણે વાંચીએ, 438 નું પહેલું વચન, કે ગુરુદેવ શું કહેવા માંગે છે. પરિણામને પરિણામ વડે દેખ એમ નહીં, પણ પરિણામ વડે ધ્રુવને દેખ. એટલે અવલોકનમાં પરિણામ જોતા હતા, પણ પરિણામમાં ખરેખર ધ્રુવને જો અવલોકન કરવાનું, ધ્રુવને અવલોકન કરવાનું આપણો પ્રયોજન હતો. પણ ધ્રુવનું ઓળખાણ થતી નથી, ધ્રુવ દેખાતું નથી. તકલીફ શું છે મિથ્યાત્વ અવસ્થાની? કે ધ્રુવ તત્વ અથવા પરમપરિણામિક ભાવ અથવા જ્ઞાયક તત્વ અથવા અપરિણામી મૂળ સ્વરૂપ આત્માનું, એને અંગેના અનેક વિશેષણો આપણને જાણવા અને સમજવા મળવા છતાં એ વસ્તુ આપણને દેખાતી નથી. અને દેખાય ત્યારથી સ્વસન્મુક્તા થાય, કેમ કે સ્વસન્મુક્તામાં દેખાય છે. નથી દેખાતી એનું કારણ પરસન્મુક્તા છે, અથવા બહુ બહુ તો જ્ઞાન પાંચ ઇન્દ્રિયના વિષય છોડીને મન ઇન્દ્રિય સાથે જોડાય છે અને ધ્રુવનો વિચાર કરે છે અથવા આત્માનો વિચાર કરે છે, તો પણ આત્મા નથી દેખાતો. એ વિચારમાં આત્મા દેખાતો નથી, ત્યારે આત્માને દેખવાનો ઉપાય શું? એક મૂંઝવણ ક્યાં છે મુમુક્ષુ જીવની, કે એક બાજુથી શાસ્ત્ર એમ કે છે કે ઇન્દ્રિય જ્ઞાનનો આત્મા વિષય નથી, માટે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન નથી એમ શા માટે કીધું? કે જે જ્ઞાન આત્માને ન જાણે એને જ્ઞાન શું કહેવું? ભલે ને જ્ઞાન હોય તો એને જ્ઞાન ન કહેવું જોઈએ. શું અથવા આપણે એમ કહી શકીએ ને, સવારે આવ્યું કે બંધુ હોય ને એને વિદારણ કરે છે, રાગ બંધુ હતો એનું વિદારણ કર્યું મુનિ હોય નિર્દય રીતે, કેમ કે જે ગળું કાપે ને ભાઈ શું કેવો, ભાઈ હોય કે ગળું કાપે, ગળું કાપે ને ભાઈ કહેવાય કે ન કહેવાય? કેમ જે જ્ઞાન આત્માનું અહિત કરે એને જ્ઞાન શું કેવું? ઇન્દ્રિય જ્ઞાન છે, રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે, માટે એને જ્ઞાન ન કહેવું. બીજું મૂંઝવણ શું છે કે ભાઈ અમારી પાસે તો ઇન્દ્રિય જ્ઞાન સિવાય બીજું જ્ઞાન એ નથી. જ્ઞાનીની પાસે અતિન્દ્રિય જ્ઞાન છે તો અતિન્દ્રિય જ્ઞાન વડે આત્માને જાણે. અમારી પાસે જે મૂડી છે એ ઇન્દ્રિય જ્ઞાન ને સૂક્ષ્મ જ્ઞાન ની મૂડી છે, અને તમે એને ધડમુથી ઉડાડો છો કે જ્ઞાન જ નથી. જાઓ, અમારી પાસે બીજો કોઈ ઉપાય નથી. અમારી આ જ્ઞાની, અમારી આ ઇન્દ્રિય જ્ઞાન વાળા, અમારી પાસે કોઈ ઉપાય નથી. ઉપાય છે જ્ઞાન થી જ્ઞાન ને જાણો, અને જ્ઞાન થી જ્ઞાન ને જાણતા જ્ઞાન માં રહેલો જે જ્ઞાન સ્વભાવ એ જણાશે. એક બીજો વિષય બહુ સરસ છે આની અંદર. અમે તમને એમ કહીએ કે તમારી પાસે અતિન્દ્રિય જ્ઞાન છે તો રાજી થાવ કે ન થાવ? તમે એમ માની બેઠા છો કે અમારી પાસે ઇન્દ્રિય જ્ઞાન સિવાય બીજું જ્ઞાન નથી, પણ તમને દેખાડીએ કે તમારી પાસે ઇન્દ્રિય જ્ઞાન સિવાય અતિન્દ્રિય જ્ઞાન છે તો ખુશી થવા જેવી વાત કરી કે નહીં? એવું એક છે, જે જ્ઞાન જ્ઞેયની સાથે સંપર્ક કરે છે એ બહિર્જ્ઞાન ઇન્દ્રિય મારફત પ્રવર્તે છે. જે જ્ઞાન જ્ઞેયાકાર થાય છે તે કોની મારફત થાય છે? ઇન્દ્રિય દ્વારા. ઇન્દ્રિય દ્વારથી બહાર જાય છે અને જ્ઞેયનું પ્રતિબિંબ ઝીલે છે. તો કે એ વખતે એની શ્રદ્ધા અને લક્ષ વિપરીત હોવાથી એમ માને છે કે હું ત્યાં જઈને જાણું છું. મેં તમારા સામે જોયું માટે મેં તમારું જ્ઞાન થયું. જો મેં તમારા સામે ન જોયું તો તમારું જ્ઞાન પણ મને ન થતું. પણ જ્ઞાનમાં એવી કસરત કરવાની જરૂર નથી. જ્ઞાન તો મને પ્રતિબિંબ ઝીલવાનો સ્વભાવ જ છે. જ્ઞાનની સ્વચ્છતાને પ્રતિબિંબ ઝીલવાનો સ્વભાવ જ છે. પણ લક્ષણને માન્યતા ખોટી હોવાથી એમ લાગે છે કે જો આપણે ઇન્દ્રિયો દ્વારા પરપદાર્થનું અવલંબન લઈએ તો જ આપણને એનું જ્ઞાન થાય, નિત્ર જ્ઞાન ન થાય. એવી એક પૂર્વગ્રહિત પરિસ્થિતિ છે સમજણની ઉલટી. એ જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનાકાર જ્ઞાન પણ છે કે જ્યાં જ્ઞેયાકાર જ્ઞાન છે. જ્યાં જે અરીસામાં આકૃતિ ઉઠી છે તે અરીસાની નિરાકૃત સ્થિતિ પણ એમને એમ રહી છે, ખલાસ નથી થઈ. જો અરીસાની મૂળ પરિસ્થિતિ આકૃતિ વગરની ખલાસ થઈ જાય તો એ પ્રતિબિંબ જતા પછી બીજું પ્રતિબિંબ આવે જ નહીં. માટે પ્રતિબિંબ ક્ષણિક છે, પ્રતિબિંબ આકારે થયેલી પર્યાય ક્ષણિક છે, અને પ્રતિબિંબ આકારે નહીં થયેલી પર્યાય સદા એવી નિવેરીએ છે, ચાલુ જ રહે છે, ઈજ મુક્ત છે. ન હોય તો પ્રતિબિંબે ન ઉઠે. જો તે અવસ્થા ન હોય, સામાન્ય ન હોય, તો વિશેષ થાય જ નહીં. એવું જ જ્ઞાનમાં છે. અહીં સુધી જવું છે જ્ઞાનના અવલોકનમાં. ક્યાં સુધી જવું છે? આપણને માત્ર પરિચય જ્ઞેયાકાર જ્ઞાનનો છે, અને જ્ઞાનાકાર જ્ઞાન આપણે પર્યાયમાં હોવા છતાં આપણને એનો પરિચય નથી. એ પરિચય અવલોકનથી કેળવવો પડે એમ છે. તો આટલો વિષય પ્રયોગનો છે. આ પ્રયોગ જો ચાલુ રાખે તો જે સામાન્ય જ્ઞાન જેને આપણે કહીએ છીએ, જ્ઞાનાકાર જ્ઞાન કહીએ છીએ, એ જ્ઞાન જે અત્યાર સુધી આપણને દેખાણું નથી, સમજવામાં આવ્યું નથી, જોવામાં આવ્યું નથી, ખ્યાલમાં આવ્યું નથી, જાણે અનુભવમાં આવ્યું નથી, એ જ્ઞાન પ્રયોગના મહાવરાથી, એટલે પ્રેક્ટિસથી, મહાવરો એટલે પ્રેક્ટિસ, થોડું વધારે નજરમાં આવતું થશે. વધારે નજરમાં જેમ જેમ અવલોકન ચાલુ રહેશે તેમ તેમ
એ જ્ઞાન માં રહેલું જ્ઞાન વેદન થશે, થોડું ભાષ્યમાન પણ થશે. આ જે સામાન્ય જ્ઞાન વેદન સહિત છે, સદ્રસ ભાવે ત્રિકાળી ધ્રુવ જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાયક સ્વભાવ છે. ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક સ્વભાવ છે. જ્ઞાયક ભાવ, જ્ઞાયક ભાવ, જ્ઞાયક ભાવ ની મોપાટ લઈએ છીએ અને રટણ કરીએ છીએ, પણ કઈ દેખાતો નથી. રટણ કર્યા કરીએ છીએ પણ કઈ દેખાતો નથી ને. અવલોકન કરવાની આ જગ્યા એ બારી છે, જગ્યા છે. એટલે ગુરુદેવ એમ કે છે કે પરિણામ ને પરિણામ વડે દેખ એમ નહી, પણ પરિણામ વડે ધ્રુવ ને દેખ. ધ્રુવ ક્યાં છે? કે તારા જ્ઞાન સામાન્ય ની પર્યાય માં ધ્રુવ છે. પણ પર્યાય રૂપે નથી. જેવું ધ્રુવ વ્યક્ત પર્યાય માં વ્યાપેલું છે, તેવું જ ધ્રુવ દ્રવ ગુણ માં રહેલું છે. જેવું જ્ઞાન સામાન્ય ની પર્યાય માં ધ્રુવ વ્યાપેલું છે અને વેદન થી પરખાય છે, વેદન એક નમૂનો છે એનો, જેનાથી એ પરખાય છે, એવું જ ધ્રુવ ધ્રુવ દ્રવ ગુણ માં વ્યાપેલું છે. છતાં તે ધ્રુવ ન તો પર્યાય રૂપે છે, ન તો ગુણ રૂપે છે, ન તો દ્રવ રૂપે છે. એનું નામ જ્ઞાન માત્ર છે. વિચારમાં આપણે જ્ઞાન વિશેષ અને જ્ઞાન સામાન્ય એમ લઈ શકીએ છીએ, કેમ કે જ્ઞાન વિશેષમાં અનેક નિયમની આકૃતિ છે. જ્ઞાન સામાન્ય નિરાકૃત છે, પણ જ્ઞાન સામાન્યમાં કોઈ આકૃતિ નથી આવતી. તો જ્ઞાન સામાન્યને કેવી રીતે એની હયાતી નક્કી કરવી? કે જો તમને અવલોકનનો મહાવરો હોય તો, અંદરમાં અંતર અવલોકનનો મહાવરો હોય તો, તમારા પરિણામોનું તમને અવલોકન હોય તો, સામાન્યમાં જ્ઞાન વેદન છે અને જ્ઞાન વેદન છે એ વેદનથી ત્યાં જ રહેલા ધ્રુવ સ્વભાવ ની પરખ આવે છે, જેને સમયસાર જ્ઞાન માત્ર કહે છે. વેદન પર્યાય છે, પણ વેદન થી પરખ આવે છે, ઓળખાણ થાય છે, એનો પુરાવો સમયસાર પરિશિષ્ટ. વેદન એટલે જ્ઞાનાકાર જ્ઞાન કેવું, એનો પુરાવો સમયસાર પરિશિષ્ટ છે. જ્ઞાન પ્રસિદ્ધ છે ક્યાં? પર્યાયમાં. જ્ઞાન પ્રસિદ્ધ છે એ લક્ષ લક્ષણ ની ચર્ચા ચાલી છે, અને પ્રગટ લક્ષણ એ ભાન એટલે પર્યાયમાં પ્રગટ છે. અત્યાર સુધી આપણે એવો એક પૂર્વગ્રહ બાંધી લીધો છે કે પર્યાયમાં પ્રગટ જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે અમારું, અને એ જ્ઞાન નકામું જ્ઞાન છે આત્માને જાણવા માટે. વાત સાચી છે કે ઇન્દ્રિય જ્ઞાન આત્માને જાણવા માટે નકામું જ છે, એમાં કઈ બે મત નથી. પણ બીજું એક પણ જ્ઞાન છે, આ પર્યાય રૂપ જે સામાન્ય રૂપ છે, નહીતર વિશેષ આવે હોય નહીં. જો સામાન્ય ન હોય પરિસાના દ્રષ્ટાંત તો વિશેષ આકૃતિ થાય. તો જ્ઞાન સામાન્યમાં જે જ્ઞાન પ્રસિદ્ધ છે, પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞાન માત્ર ને, હવે આ જ્ઞાન માત્ર કહેતા પર્યાય ની, ગુણ ની, દ્રવ ની, ત્રણેય નહી. સ્વભાવ, એને સ્વભાવ કહે છે.
પંચાધ્યાયમાં એક બીજા ભાગની અંદર 761-62 ગાથા ચાલે છે, ત્યાં નિશ્ચય વ્યવહાર નો વિષય ચાલ્યો છે. તો અનિત્ય તો વ્યવહાર નો વિષય છે, અનિત્ય પર્યાય તો વ્યવહાર નહીં નો વિષય છે. પણ પંચાધ્યાયકાર ત્યાં એમ કહે છે કે નિત્ય પણ વ્યવહાર નહીં નો વિષય છે. હવે એ બેસે એવી વાત છે,
તેને ગ્રહણ કરનાર તરીકે તો એને વ્યવહાર નો વિષય કહીએ. નિત્ય
નિત્ય ને વ્યવહાર નો વિષય શું કરવા કહેતા, કે ભેદ પાડવા માટે. સ્વભાવ છે ને એ નિર્ભેદ છે, શું કેવું છે કે નિત્ય અનિત્ય થઈને પ્રમાણ છે. આમ તો વિભિક્ષા શું ચાલે છે કે નિત્ય અનિત્ય થઈને પ્રમાણ નો વિષય પદાર્થ છે. અનિત્ય તો વ્યવહાર ની નો વિષય છે, પણ નિત્ય પણ વ્યવહાર ની નો વિષય છે. અને નિશ્ચય ની નો વિષય છે તે અનુભય સ્વરૂપ છે. કેવું પ્રતિપાદન કર્યું છે, નિશ્ચય ની નો વિષય છે તે અનુભય સ્વરૂપ છે, ન તો નિત્ય સ્વરૂપ છે ન તો અનિત્ય સ્વરૂપ છે.
આમ તો જોઈએ તો નતો નતો એમ બે માં કીધું, પણ બે માં વ્યાપે છે એમ થયું ને, એનો બે માં વ્યાપે છે એમ થયું.
બે માં વ્યાપે છે છતાં એ બે સ્વરૂપે નથી. બધું અહીંયા શું છે કે જ્ઞાન લક્ષણ માં સ્વભાવ વ્યક્ત છે, પણ પર્યાય રૂપે નથી. 246 કળશ ના ભાવાર્થ ઉપર ગુરુદેવ પ્રવચન કરતા હતા. 415 ગાથા પૂરો થયા પછી છેલ્લો કળશ છે 246 એના ભાવાર્થ ઉપર ગુરુદેવ પ્રવચન કરતા હતા. અને એમાં એક લીટી આવી કે આત્મા જ્ઞાન લક્ષણ સિવાય ઓળખાતો નથી, એમ જયચંદજી આ ભાવાર્થ ની અંદર પોતે સ્પષ્ટીકરણ આપી રહ્યા છે. ત્યારે એમણે એમ કહ્યું કે જ્ઞાન લક્ષણ માં એવું એક લક્ષણ છે કે જેને અતિવ્યાપ્તિ ને અવ્યાપ્તિ ના દોષ લાગુ પડતો નથી, માટે ન્યાય થી પણ જ્ઞાન લક્ષણ જ છે, બીજું કોઈ લક્ષણ કામ કરે એવું નથી. તો કે ત્રિકાળી શક્તિરૂપ લક્ષણ છે એમ કેમ નથી કહેતા, અને પર્યાયમાં લક્ષણ બતાવો છો. આ એક બીજો પ્રશ્ન ઉભો થાય છે. તો કે શક્તિ દેખાતી નથી, ધ્રુવ 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 કરો છો પણ ધ્રુવ દેખાતું નથી, એનું શું કરવું? આ મારી મૂંઝવણ છે. જ્ઞાન છે એ જ્ઞાનમાં જ્ઞાન સાકાર છે, પ્રગટ છે ને અનુભવ ગોચર છે, ત્રણ ગોલ લીધા. આ વખતે ગુરુદેવે પ્રવચન કરતા કરતા એમ કહ્યું કે જ્ઞાનમાં જે જ્ઞાનાનુભવ છે એમાં સ્વભાવ અંશ વ્યક્ત છે, પર્યાયમાં સ્વભાવ અંશ વ્યાપેલો છે, અને જેવો સ્વભાવ અંશ પર્યાયમાં વ્યાપેલો છે તેવો જ દ્રવગુણમાં વ્યાપેલો છે. માટે અહીંથી સ્વભાવ ઓળખાય છે અને સ્વભાવનું અનુમાન કરવું પડતું નથી, કેમ કે પ્રગટ છે સાકાર છે ને અનુભવ ગોચર છે, માટે અનુમાન નહીં કરવું પડે, અનુમાનનો વિષય નથી સ્વભાવ. એટલા માટે અહીંયા પ્રગટ છે અને અહીંયા શું કીધું કે વેદનથી, કારણ કે એમ કરીને અહીંયા શું કીધું કે જ્ઞાન માત્ર ને સ્વસંવેદનથી સિદ્ધ થવાનું છે, ત્યાં તો વેદનથી પરખાય છે. હવે આપણે વાત ચાલે છે કે વેદનથી પરખાય છે, તો વેદનથી જે પરખાય છે, સોના ને કસોટીના પથ્થર ઉપર લીંટો ઘસીને લીંટો કર્યો ત્યાંથી સોનું પરખાય છે. ઈ જે અંશ છે કસોટીના પથ્થર ઉપર જે સોનાનો અંશ આવ્યો ઘસતા ત્યાંથી સોનું પરખાય છે એમ કેવું છે. એમ વેદનથી સ્વભાવ પરખાય છે, જ્ઞાન સામાન્યમાં રહેલું જે જ્ઞાન વેદન ત્યાંથી સ્વભાવ પરખાય છે. હવે જે જે સ્વભાવ જ્ઞાન સામાન્યમાં વ્યાપેલો છે તે સ્વભાવ દ્રવ્યગુણમાં વ્યાપેલો છે,
સળંગ અખંડ છે, સ્વભાવ અખંડ નથી, દ્રવ્યના ગુણના પર્યાય અખંડ નથી. એટલું બતાવવા માટે અહીંયા જ્ઞાન માત્ર શબ્દ વાપરે છે. જ્ઞાન માત્ર ને સ્વસંવેદન થી સિદ્ધ પણ છે. એટલે જ્ઞાન માત્ર એટલે કોણ? તમે પ્રશ્ન કરો છો, જ્ઞાન માત્ર એટલે કોણ? એમ પ્રશ્ન શું કરવા તમે કરો છો કે તમને એક ટેવ પડી છે કે દરેક વાત ને દ્રવ્યગુણ પર્યાય થી માપજે, અને એ દ્રવ્યગુણ પર્યાય ના ભેદ ના વિચાર ના ઢાંચા માંથી બહાર નથી નીકળી શકતા.
દ્રવ્ય ગુણ પર્યાય થી માપવી એટલું જ ધ્યેય નહીં, પણ જે કોઈ વર્ણન હોય તો એનું વાચ્ય તો કઈ હોવું જોઈએ ને, શબ્દ હોય તો એનું વાચ્ય તો હોવું જોઈએ ને. તો એટલે દ્રવ્ય ગુણ પર્યાય ના ઢાંચા થી જ માપીએ છીએ એટલું એમ નહીં, પણ વાચ્ય શું એનું?
તો શું દ્રષ્ટિકોણ એ રહ્યો છે તમારો?
વાત સાચી છે કે દ્રવ્ય ગુણ ને પર્યાય થી જ એક વસ્તુ ને માપવા માટે સાધારણ રીતે બુદ્ધિ ટેવાયેલી છે.
હજુ વિષય થોડો સૂક્ષ્મ છે કે વેદન માં પ્રત્યક્ષ પણ હોય, કોઈ દિવસ વેદન પરોક્ષ ન હોય, અને આ તો પાછું જ્ઞાન માં જ્ઞાન વેદન છે. જ્ઞાન માં જ્ઞાન નું જ્ઞાન વેદન છે, કેવી રીતે પરોક્ષ પણ હોય? બરાબર છે. તો અહીંથી એક નવી ગુફા હાથમાં આવી ગઈ, અંદર જવાની, સ્વભાવમાં જવાની ગુફા હાથમાં આવી ગઈ કે સ્વભાવ પ્રત્યક્ષ સ્વરૂપે છે, સ્વભાવમાં પરોક્ષ પણ નથી. જે કસોટી ઉપર લીટો કર્યો સોનાનો, એમાં સોનું કઈ તોડવા જાવ તો હાથમાં એનો આવે. ત્યાંથી તમારા હાથમાં સોનાની ખાણ આવી છે. જ્યારથી તમે સોનું પરખતા શીખ્યા ત્યારથી તમારા હાથમાં સોનાની ખાણ આવી છે. બરાબર છે. એમ આ વેદન અંશ ની અંદર જે પ્રત્યક્ષ પણ સ્વભાવ જણાણો અનંત પ્રત્યક્ષતા ના સ્વભાવ ની ખાણ હાથમાં આવે છે. ત્યાંથી
વાત કરી ને તો અત્યાર સુધી સોનું જોવાની એની શું હતી? કુંડળ, કડા, બંગડી એ દ્રષ્ટિ થી સોના ને જોતો હતો, સોના ને સોના તરીકે જોતો નતો. એમ તમારું કેવું છે?
સોના નું સોના પણ નતું એને ખબર. કા તો પીળા પણ જોવે, કા તો વજન પણ જોવે, કા તો એનું દાગીનાનું ગાઢ જોવે, પણ સોના પણ એને ખબર જ નતી. કસોટી ઉપર જે લીટો માર્યો એના ઉપર થી સોનું પરખતા શીખ્યો, સોનાની ખાણ એને મળી હાથમાં આવી. એમ કે
સોના પણ જાણવામાં કસોટી નો પરખ પછી જઈને
ત્યાં સુધી ખબર નથી
ત્યારે સાચો સોની થયો.
કહેવાનો મતલબ શું છે કે એક ચિનગારી છે, જેલાલ આગળ આવી જાવ, એક ચિનગારી માં અગ્નિ છે કે નહી? કેટલી? અરે આખી દુનિયા બાળી નાખે, અને જેટલી દુનિયા હોય એટલી બાળી નાખે. એક દુનિયા નહીં, એવી જેટલી દુનિયા હોય એટલી બાળી નાખે. બસ આનું નામ સ્વભાવ ફરક છે. ચિનગારી નથી ઓળખી, ચિનગારીમાં રહેલો અગ્નિ સ્વભાવ ઓળખ્યો છે, બાળવાનો સ્વભાવ ઓળખ્યો. એમ જ્ઞાન ની પર્યાયમાં વેદન નથી જાણ્યું, વેદન ની પર્યાય નથી જાણી, પ્રત્યક્ષ પર્યાય નથી જાણી, એનો સ્વભાવ જાણ્યો છે. સ્વભાવ કેટલો છે કે બે હદ છે? સ્વભાવ ને હદ હોય નહીં, ભલે ચિનગારી હોય સ્વભાવ ને હદ ન હોય, કેટલું બાળે એની હદ જ ન હોય, અનલિમિટેડ બાળી નાખે. બસ આ એક પરિણામ ને ધ્રુવ ને દેખ, પરિણામ વડે ધ્રુવ ને દેખ, એમ કેવું છે?
ધ્રુવ અને સ્વભાવ માં શું ફરક સમજ?
કઈ નહીં. ધ્રુવ કયો, સ્વભાવ કયો, અપરિણામી કયો, તટસ્થ કયો, નાયક કયો, પરમ પરિણામિક ભાવ કયો, કારણ પરમાત્મા કયો, બધો એકાર છે.
શબ્દો જુદા જુદા છે, એક જ તત્વ ના નામ છે બધા. એટલે પરિણામ વડે ધ્રુવ ને દેખ, એટલે શું આપણે એટલું ચોખ્ખું કર્યું અહીંયા કેવી રીતે દેખો? પરિણામ વડે ધ્રુવ ને દેખ, પણ અંધારું દેખાય છે, ધ્રુવ જ નથી દેખાતું. નામ આવડે છે ધ્રુવ, નામ આવડે છે જ્ઞાયક, નામ આવડે છે જાણનારો, પણ અહીંયા દેખવો છે, દેખવો કેવી રીતે? આમ વિશેષ ઉપરથી સામાન્ય, સામાન્ય ઉપરથી વેદન, વેદન ઉપરથી પ્રત્યક્ષતા, ત્યાં સુધી જવું જોઈએ. એકદમ ચેનલાઇઝ થયેલી આ વાત છે. દ્રવ દ્રષ્ટિ પ્રકાશ માંથી આ કાઢી દઉં, આજ વિશે દ્રવ દ્રષ્ટિ પ્રકાશ માંથી
નીકળે.
અનુભવ પ્રધાનતા, વેદન પ્રધાનતા લેવી છે, માટે કેટલી વિચિક્ષણતા હશે આચાર્ય મહારાજ ની, કે એમને એમને જ્ઞાન શબ્દ ની ખબર નથી. જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર તો આખા સમયસારમાં પોકાર કરી કરીને કહે છે, પણ 17-18 ને તમે જ્ઞાન શબ્દ નો હું કરવા પ્રયોગ નથી કરતા? આ પ્રશ્ન છે આપણો. આખા સમયસારમાં જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર કહે છે, 17-18 માં શું કરવા એમ નથી કહેતા? કે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાલ ને સૌને સદાકાળ જ્ઞાની થાય ત્યારે નહીં,
સદાકાળ
ત્રણેય કાળ. અનુભૂતિ ને અનુભવ શબ્દ જ વાપર, જ્ઞાન શબ્દ નો પ્રયોગ જ નથી કર્યો. શું હેતુ છે? નિરાકાર જ્ઞાન નથી લીધો,
નિરાકાર જ્ઞાન વ્યવહારમાં નાખી દીધું.
નિરાકાર જ્ઞાન છે, એ જ્ઞાન નો બહિરંગ છે, અને આ અવસ્થામાં ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તે છે, ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તે છે એ જ્ઞાન નો હશે, ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તે છે. માટે તો એને બહિરંગ કીધું છે જ્ઞાન નું, એને જ્ઞાન નું બહિરંગ કીધું છે, બાહ્ય અંગ કીધું છે, કેમ કે બહાર જ પ્રવર્તે છે, ઇન્દ્રિયો તરફ જ વલણ છે આખું, અને એ જ્ઞાન નથી. અધ્યાત્મ ના પ્રકરણ માં એ જ્ઞાન નથી, સમર અધિકાર નો કળશ છે 126, કે સમર કેવી રીતે થાય છે? તો કે ભેદ જ્ઞાન થી સમર થાય છે. તો કે ભેદ જ્ઞાન કરવું કેવી રીતે? આ પ્રશ્ન ઉઠ્યો છે, વિધિ નો વિષય છે. કેસા કરકે ભિન્ન પણ કિયા, ભેદ જ્ઞાન કેવી રીતે કર્યું? રાગ અને જ્ઞાન વચ્ચેનું ભેદ જ્ઞાન કરવાની વાત છે. વિષય જે ચાલ્યો છે અહીંયા, એ રાગ અને જ્ઞાન વચ્ચે ભેદ જ્ઞાન કરવાની વાત છે. રાગ એટલે અહીંયા ભાવ કર્મ લેવું, ત્રિવ કર્મ ન લેવું. તો કે અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ એસી હે કરોત એસ ઉસકે દ્વારા. તો એક શબ્દ લીધો અંતરંગ, કોનું અંતરંગ? જ્ઞાન નું અંતરંગ, કેમ કે જ્ઞાન ને રાગ વચ્ચે ભેદ જ્ઞાન કરાવે છે ને. તો કે જ્ઞાન નું અંતરંગ, તો કે જ્ઞાન ના અંતરંગ માં શું છે અને બહિરંગ માં શું છે? હવે ચોખ્ખું વાત ફોડ પાડીને નક્કી કરો કે જ્ઞાકાર જ્ઞાન છે તે જ્ઞાન નું બહિરંગ છે, અને જ્ઞાનાકાર જ્ઞાન છે તે જ્ઞાન નું અંતરંગ છે. તો કે તો વિચાર થયો, શું થયું? એ જ્ઞાન નો અંતરંગ નો વિચાર થયો. અહીંયા એ કામ નથી ભેદ જ્ઞાન માં, વિચાર નું કામ નથી ભેદ જ્ઞાન માં. ભેદ જ્ઞાન વિચાર રૂપ નથી, ભેદ જ્ઞાન પ્રયોગ રૂપ છે. તો કે અંતરંગ સૂક્ષ્મ, આ એક શબ્દ વધારે નહીં કહો. કેમ કે જયારે આ પ્રયોગ કરે છે ત્યારે એટલું સ્થૂળ થઈને બહાર નથી આવતું, પકડાતું નથી. જરાક સૂક્ષ્મ વિષયમાં જવું પડે છે પોતામાં ને પોતામાં, કેમ કે સ્વભાવ છે ને, સ્વભાવ સૂક્ષ્મ છે અને અનુભવ દ્રષ્ટિ, ત્યાં જે વેદન છે. શું અનુભવમાં આવે છે જ્ઞાનમાં, પોતામાં શું અનુભવમાં આવે છે તો કે જ્ઞાન વેદન. એ જ્ઞાન વેદનમાં શું છે એ અંતરંગ, જ્ઞાનનું જે અંતરંગ છે જેમાં અનુભવ છે, જ્ઞાન વેદન છે, એમાં શું છે સૂક્ષ્મ, તો કે સૂક્ષ્મ છે એનો સ્વભાવ છે, એના દ્વારા ભેદ જ્ઞાન કરે એમ કેમ છે. બસ સમર ઉપજી ગયો, અહીંથી સમર થાય છે, આ રીતે સમર થાય છે, બીજી કોઈ સમરની રીત નથી. રાજવલજીએ આ જગ્યાએ બહુ સરસ વાત કરી છે, એક આખા આખી કળસ્ટિકામાં આ જગ્યાએ આ ટુકડો પડ્યો છે, જ્યાં ભેદ જ્ઞાનનું પ્રકરણ ચાલ્યું છે સમર અધિકાર, કે સમરનો એકમાત્ર ઉપાય ભેદ જ્ઞાન જ છે. પણ ભેદ જ્ઞાન કરવું કેવી રીતે, દેહ અને આત્મા જુદા છે વિચાર કરવો એ ભેદ જ્ઞાન છે, તો કે મન દ્વારા વિચાર થાય છે. રાગને જ્ઞાન જુદા છે એમ વિચાર કરવો તો કે મન દ્વારા થાય છે. દ્રવ્યને પર્યાય ભિન્ન છે એમ વિચાર કરવો તો કે મન દ્વારા વિચાર થાય છે. અને એ બધો વિચાર બધો ઇન્દ્રિય જ્ઞાનમાં જાય છે. એટલું પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન જ ઇન્દ્રિય જ્ઞાન નથી, મન સાથેનું જ્ઞાન પણ ઇન્દ્રિય જ્ઞાન છે. અને આ જ્ઞાન સામાન્ય ને મન સાથે સંબંધ નથી, એ તમારું અતિન્દ્રિય જ્ઞાન છે તમારી પાસે, એનો પૂરો વજૂદ હોય તો છે આમાં પાછા, એ તો કાઢવા જોઈએ,
જરૂરી છે.
એના માટે છે કળશ 116 આશ્રવ અધિકાર છે. તમારી પાસે ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન તો છે, તમારી પાસે અતિન્દ્રિય રાગ પણ છે. તમને જીભ દ્વારા ચાખો ત્યારે તો તમે એમ કહો તમને ગળું મીઠું લાગ્યું ને રાગ થયો, અને એ સ્વાદેન્દ્રિયનો રાગ એટલે એક ઇન્દ્રિયનો રાગ થયો. પણ અતિન્દ્રિય રાગ પણ છે તમારી પાસે, એ વિષય આપણે અહીંયા 116 માં નાખ્યો છે. મૂળ કળશ એમ ચાલ્યો છે કે સમ્યક દ્રષ્ટિ જીવ કેવી રીતે નિરાશ્રમ થાય છે એ પ્રકારને કહીએ છીએ. સમ્યક દ્રષ્ટિ જીવ જીસ પ્રકાર નિરાશ્રમ હૈ ઉસ પ્રકાર કહેતે હૈ, મારી પાસે હિન્દી પ્રજ છે. તો કે બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક બે પ્રકારનો જે રાગ થાય છે એનાથી આશ્રવ થાય છે. રાગ છે તે ભાવાશ્રવ છે, બે પ્રકારે ઉત્પન્ન થાય છે, બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક. તો કે બુદ્ધિપૂર્વક રાગ છે એ તો બુદ્ધિ ગ્રાહ્ય છે, મને ક્રોધ થયો, મને લોભ થયો, મને માન થયો, મને માયા થઈ. પણ અબુદ્ધિપૂર્વક નું શું કરવું, કેમ કે એ કેવળ ગમ્ય છે, એ તો બુદ્ધિ ગ્રાહ્ય જ નથી, તો એનું શું કરવું. તો કે બુદ્ધિપૂર્વક નું હોય કે અબુદ્ધિપૂર્વક નું હોય, તું તારા સ્વભાવને સ્પર્શ એટલે બંને પ્રકાર જવાના. રોગના પ્રકાર બે છે પણ ઈલાજ એનો એક જ છે, અથવા દોષના પ્રકાર અનંત છે ઉપાય એનો એક જ છે. તો એ વાત કરતી વખતે એક ચોખવટ કરે છે રાજમજી કે અબુદ્ધિપૂર્વક રાગ એટલે શું. હવે એના ઉપરથી તમને અતિન્દ્રિય રાગ ઉપરથી અતિન્દ્રિય જ્ઞાન સમજાઈ જશે, એટલા માટે આ દ્રષ્ટાંત છે. અબુદ્ધિપૂર્વક પૂર્વમ અપિતુ જેતમ વારંવારમ સ્વશક્તિમ સ્પૃશન. અબુદ્ધિપૂર્વક એટલે મન કે આલંબન વિના, અબુદ્ધિપૂર્વમ એનો અર્થ કરે છે. જ્ઞાન પૂરતો જ એનો ઉપયોગ છે, ઉપયોગ અને લબ્ધ એ જ્ઞાન ગુણ ની પર્યાય માં લાગુ પડતો શબ્દ છે.
ચારિત્ર ગુણ માટે કે બીજા કોઈ ગુણ માટે લાગુ પડતો નથી, એટલે એને પરિણતિમાં લઈ જઈએ છીએ. આપણે તો અહીંયા સમજીએ અબુદ્ધિપૂર્વક, એટલે શું કે મન કે આલંબન વિના, પાંચ ઇન્દ્રિય તો નહીં, મન કે આલંબન વિના તો પછી રાગ સુધીઓ શું કરવા, કે મોહકર્મ કે ઉદય રૂપ નિમિત્ત, સીધું જોડાણ છે ઉદય સાથે. જે આત્મપ્રદેશોમાં મોહકર્મના પરમાણુ પૂર્વ નિબદ્ધ થયેલા છે એનો ઉદય આવ્યો, વિપાક આવ્યો છે. અને જીવનું પરિણામ મનના અવલંબન મના સીધું જોડાય છે, ત્યાં આલંબન લઈ લે છે. એમ કે છે કે મન કે આલંબન વિના, મોહ કર્મ કે ઉદય રૂપ નિમિત્ત કારણ છે, પરિણમે હે અશુદ્ધતા રૂપ જીવ કે પ્રદેશ, ઉસી કો ભી જીવ કે પ્રદેશ, જીવના પ્રદેશો પરિણમી ગયા.
મનનું આલંબન તો પછી લે છે,
એ તો વિશેષ થઈ ગયો રાગ બુદ્ધિપૂર્વક નો થયો ત્યારે, પણ એ પેલા અબુદ્ધિપૂર્વક નો જન્મ થઈ ગયો. અને શુદ્ધોપયોગ ના કાળમાં પણ અબુદ્ધિપૂર્વક નો રાગ છે, ત્યારે પણ એને જે કર્મ નો વિપાક ચાલુ છે, એક મિથ્યાત્વ કર્મ નો ત્યાં ઉદય વિપાક નથી, ચારિત્રમો નો વિપાક ચાલુ છે અને બીજા કર્મ નો પણ વિપાક ચાલુ છે, તો એ વખતે આત્માના પ્રદેશો મનના અવલંબન વિના પ્રણમી જાય છે. એને અહીંયા ઉસકો જીતને કે લીએ અખંડિત ધારા પ્રવાહ રૂપ શુદ્ધ ચેતન વસ્તુ ઉસકો સ્વાનુ હવે એને સુખટ કરે છે પોતે, આ તો એને ખંડ હવે કે છે ભાવાર્થ ઈસ પ્રકાર હે, એમાં સુખટ પોતે ટીકા કરે છે કે મિથ્યાત્વ રાગ દ્વેષ રૂપ હે જો જીવ કે અશુદ્ધ ચેતના રૂપ વિભાવ પરિણામ, વે દો પ્રકાર કે હે, એક પરિણામ બુદ્ધિપૂર્વક હે, એક પરિણામ એ બુદ્ધિપૂર્વક હે. उसका विवरण के बुद्धिपूर्वक कहने पर जो सब परिणाम मन के द्वारा प्रवर्तते हैं, बाह्य विषय के आधार से प्रवर्तते हैं, प्रवर्तते हुए वह जीव आप भी जानता है कि ये मेरा परिणाम ऐसा हुआ, तथा अन्य जीव भी अनुमान करके जानता है कि जो इस जीव का ऐसा परिणाम हुआ, गाना तेरे को सोचे हो मैं बोला उसने बड़ो करी गयो तेरा भाई रिया गया है પોતે જાણે અને બીજાને ખબર પડે, એ બધા બુદ્ધિપૂર્વક માં લેવા, એસા પરિણામ બુદ્ધિપૂર્વક કહા જાતા હૈ. સો એસે પરિણામ કો સમ્યક દ્રષ્ટિ જીવ મેળ સકતા હૈ, ક્યોંકે એસા પરિણામ જીવ કી જાણકારી મેં હૈ. હવે કે છે કે અબુદ્ધિપૂર્વક પરિણામ કહેને પર પાંચ ઇન્દ્રિયો ઓર મન કે વ્યાપાર બિના હે, આ ઇન્દ્રિય થઈ ગયું કે નહીં, અબુદ્ધિપૂર્વક પરિણામ કહેને પર પાંચ ઇન્દ્રિયો ઓર મન કે વ્યાપાર બિના હી, મોહ કર્મ કે ઉદય કા નિમિત્ત કર, મોહ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ વિભાવ પરિણામ રૂપ આપ સ્વયં જીવ દ્રવ અસંખ્યાત પ્રદેશો મેં પરિણમતા હૈ, સો એસા પરિણમન જીવ કી જાણકારી મેં નહીં હૈ, કેવલ કે જાણકારી મેં હૈ ઓર જીવ કે સહારા કા ભાઈ નહીં હૈ, ઇસલિયે જિસ કિસી પ્રકાર મિટા જાતા નહીં, એટલે જાણીને એને મટાડી શકાતો નથી, અત એસે પરિણામ મેટને કે લીએ નિરંતર શુદ્ધ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ અનુભવતા હૈ, પોતાની શક્તિને સ્પર્શે છે. સુપ્રમ કહેવાનો આશય છે કે જીવના રાગાદી પરિણામ પણ ઇન્દ્રિય રૂપ છે અને અતિન્દ્રિય રૂપ છે, તો હવે જ્ઞાનાદી પરિણામ પણ ઇન્દ્રિય રૂપ છે અને અતિન્દ્રિય રૂપ છે. એમ કેવું છે કે જ્ઞેયાકારે જે જ્ઞાન જાય છે એ ઇન્દ્રિય મારફત જાય છે, અને તે જ કાળે જ્ઞાન સામાન્ય છે, ત્યાં જ્ઞેયોની પહોંચ નથી, જ્ઞેયોના આકારોની પહોંચ નથી, કોઈની પહોંચ નથી, સામાન્ય છે અથ ઇન્દ્રિય છે, અને એવો જ સ્વભાવ છે, એવું જ ધ્રુવ તત્વ છે, એને દેખ એમ કે છે.
તમે અમારા ઉપયોગ નું અપહરણ કરીને કોઈક અજાણી જગ્યાએ લઈ ગયા, અમને ક્યાં લઈ ગયા ખબર નથી, મન નું નિમિત્ત નથી. હવે રાગ તો થયો, રાગ થી નવા કર્મ બંધન થવાનું ચોક્કસ
હવે મન વચન ને કાયાના યોગ થી કંપન થઈ અને કર્મ નું બંધન થયું થાય. હવે આમાં મન વચન જયારે મન જયારે નિમિત્ત રૂપ નથી તો કેવી પરિસ્પંદન માં પણ જયારે જે પરિણામ છે એ પરિણામ માં મન નિમિત્ત નથી.
સ્પંદન છે ને એ તો ખાલી કંપન જ છે.
તો અહિયાં જયારે મન આમાં નિમિત્ત નથી તો એ યોગાશ્રમ માં કેવી રીતે નિમિત્ત થઈ
શકે? પ્રશ્ન નથી. ત્યાં તો અમસ્તો પ્રશ્ન એટલા માટે નથી કે ત્યાં તો સ્પંદન જ નિમિત્ત છે. આ તો એમ કહે છે કે રાગ છે છતાં મન નું નિમિત્ત નથી, જ્ઞાન છે છતાં ઇન્દ્રિય નું નિમિત્ત નથી, એમ કેવું છે. હું તમને કહું કે મેં આ વાદળી રંગ જોયો અને મને ભીનો આ રંગ મને પસંદ, એટલે મેં આ રંગ નું ઘડિયાળ લીધો. અમે 5-10 શેડ આવતા હતા એમાં મેં આ સર આ રંગ શું કરવા લીધો, ઘડિયાળ લેવા ગયો, મને આ રંગ ગમ્યો તારે, બરાબર છે. આ રંગ જે મને ગમ્યો એ મને ચક્ષુ ઇન્દ્રિયમાં એનું પ્રતિબિંબ પડ્યું ત્યારે ને, ભૂરા રંગનું પ્રતિબિંબ ચક્ષુ ઇન્દ્રિયથી જે જ્ઞાન પ્રવર્તું હતું એ ઉપયોગમાં એનું પ્રતિબિંબ પડ્યું, બરાબર છે. તો એમ કે છે કે આ બિંબ અને જે પ્રતિબિંબ નિમિત્ત નિમિત્તિક સંબંધે છે જેને જ્ઞેયનાયક સંબંધ કહે છે શાસ્ત્રમાં, એકત્વ કરે તો એનો શંકર દોષ કહે છે અને એકત્વ ન કરે તો એને જ્ઞેયનાયક સંબંધ કહે છે જ્ઞાનીનો, અને કેવળીને પણ જ્ઞેયનાયક સંબંધ કહી દીધો. એ જ્ઞેયનાયક સંબંધની પહોંચ ક્યાં સુધી? કે જ્ઞાન વિશેષ સુધી છે, જ્ઞાન સામાન્ય સુધી નથી. જાઓ આનંદો શું તકલીફ શું છે? સ્વપર પ્રકાશક પૂર્ણ હોવાને લીધે જ્ઞાન માંથી જ્ઞેયો ને ઘુસાડી ન શકાય. ઘુસાડવાની ટ્રાય કરે તો અમૃતચંદ્રાચાર્ય પશુ માં નાખી દે સવારની ચર્ચા પ્રમાણે, બરાબર. ત્યારે હવે કરવું છે તો કે ભાઈ એ જે જ્ઞેયનાયક સંબંધ છે ને એ તારા જ્ઞાન વિશેષની મર્યાદામાં પૂરા થઈ જાય છે. તારી તારી ને તારી પર્યાયમાં જ્ઞાન સામાન્યમાં એની પહોંચ નથી. ધ્રુવમાં તો હોય જ ક્યાંથી, એ તો બહુ આગળ છે.